એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવા પુસ્તકની ઊણી ચર્ચા કરવાના છીએ જેણે દુનિયાને જોવાની આપણી રીત બદલી નાખી એમ કહી શકાય, અને હા, ઘણા વિવાદો પણ થયા છે એના પર.
બરાબર.
હું વાત કરી રહી છું સેમ્યુઅલ પી હન્ટિંગ્ટનના પુસ્તક ધ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ધ રીમેકિંગ ઓફ વર્લ્ડ ઓર્ડરની, સંસ્કૃતિઓનો સંઘર્ષ.
ખરેખર આ પુસ્તક એવું છે ને કે તમે એને ગણકારો નહીં તો ચાલે જ નહીં. ભલે 90ના દાયકામાં લખાયું, પણ આજે પણ જુઓ દુનિયામાં જે કંઈ બની રહ્યું છે, યુક્રેન હોય, મિડલ ઇસ્ટ હોય કે પછી ચીનનો વધતો પ્રભાવ, આ બધાને સમજવા માટે હન્ટિંગ્ટનના વિચારો એક અલગ જ, ક્યારેક કદાચ થોડો અસ્વસ્થ કરનારો સંદર્ભ આપે છે.
એટલે કે સાંસ્કૃતિક ઓળખ આજે પણ કેમ આટલી મહત્વની છે એ સમજાવે છે.
ચોક્કસ, એ જ મુખ્ય મુદ્દો છે આ પુસ્તકનો.
તો પછી જેમણે આટલો મોટો અને કહી શકાય કે વિવાદાસ્પદ વિચાર આપ્યો એ લેખક વિશે થોડું જાણીએ. સેમ્યુએલ પી હન્ટિંગ્ટન કોણ હતા તેઓ?
સેમ્યુએલ હન્ટિંગ્ટન, જો અમેરિકાના ટોચના રાજકીય વૈજ્ઞાનિકોમાં એમનું નામ આવે, બહુ મોટા ગજાના વિદ્વાન.
હા, વર્લ્ડમાં હતા ને લાંબો સમય.
હા, 5 દાયકાથી વધુ સમય હાર્વર્ડમાં પ્રોફેસર રહ્યા. પણ એમની ખાસ વાત એ હતી કે ખાલી એકેડેમિક દુનિયામાં જ નહોતા રહ્યા,
એટલે પ્રેક્ટિકલ અનુભવ પણ હતો.
બરાબર. એમની પાસે ઊંડું સૈદ્ધાંતિક જ્ઞાન તો હતું જ, પણ સાથે સાથે, એટલે અમેરિકી સરકારના સલાહકાર તરીકે પણ કામ કર્યું, નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સાથે પણ સંકળાયેલા હતા.
ઓ, એટલે નીતિ નિર્માણની નજીક હતા.
હા, એટલે રાજકારણની જે વાસ્તવિકતા છે, જમીની હકીકત, એની એમને પૂરી સમજ હતી. એમના પહેલાના પુસ્તકો પણ ખૂબ જાણીતા છે, જેમ કે પોલિટિકલ ઓર્ડર ઇન ચેન્જિંગ સોસાયટીઝ.
મતલબ કે સિદ્ધાંત અને વ્યવહાર બંનેનું મિશ્રણ હતું એમનામાં.
ચાલી આવતું હોય એને પડકારવાની હિંમત હતી. રાજકીય યથાર્થવાદ, એટલે કે પોલિટિકલ રિયલિઝમમાં માનતા, એટલે આદર્શવાદી વાતોથી થોડા દૂર રહેતા. અને એમણે વર્ષો સુધી પશ્ચિમી અને બિન પશ્ચિમી સમાજોનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. આ બધા અનુભવમાંથી જ કદાચ આ ક્લેશ ઓફ સિવિલાઇઝેશન્સ જેવો મોટો વિચાર આવ્યો.
રસપ્રદ છે. તો ચાલો હવે સીધા પુસ્તકની જ વાત કરીએ. એમનો મુખ્ય વિચાર શું હતો? કહેવા શું માંગતા હતા હન્ટિંગ્ટન?
એમનો મુખ્ય તર્ક, એટલે એકદમ સીધો અને એ સમય માટે તો ક્રાંતિકારી હતો. એમણે કહ્યું કે શીતયુદ્ધ પૂરું થયું, હવે દુનિયામાં જે મોટા ઝઘડા થશે એ વિચારધારાના આધારે નહીં થાય.
જેમ કે સામ્યવાદ વિરુદ્ધ મૂડીવાદ.
હા, એ નહીં, કે પછી અર્થતંત્રના આધારે પણ નહીં, પણ સંઘર્ષનું મૂળ કારણ હશે સંસ્કૃતિ.
સંસ્કૃતિ?
હા. એમનું માનવું હતું કે દુનિયા હવે દેશો કે વિચારધારાના જૂથોમાં નહીં, પણ મોટી મોટી સંસ્કૃતિઓમાં વહેંચાઈ રહી છે, અને ભવિષ્યનું રાજકારણ આ સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધો અને સંઘર્ષો પર આધારિત હશે.
આ તો પેલો ફ્રાન્સિસ ફુકુયામાનું જે પુસ્તક હતું, ધી એન્ડ ઓફ હિસ્ટ્રી.
હા, ઇતિહાસનો અંત.
એનાથી તો બિલકુલ ઉલટી વાત થઈ ને.
હા, ફુકુયામા તો કહેતા હતા કે બસ હવે પશ્ચિમી ઉદાર લોકશાહી જીતી રહી, હવે કોઈ મોટો સંઘર્ષ બાકી નથી.
એકદમ.
હન્ટિંગ્ટને ફુકુયામાના એ આશાવાદને સીધો પડકાર્યો. એમણે કહ્યું કે ભાઈ, ઇતિહાસનો અંત નથી આવ્યો, ખાલી સંઘર્ષનું મેદાન બદલાયું છે. એમણે દુનિયાને લગભગ 8 મુખ્ય સંસ્કૃતિઓમાં વહેંચાયેલી જોઈ. પશ્ચિમી, કન્ફ્યુશન એટલે કે ચીની, પછી જાપાની, ઇસ્લામિક, હિન્દુ, સ્લેવિક ઓર્થોડોક્સ એટલે રશિયન, લેટિન અમેરિકન અને કદાચ આફ્રિકન પણ.
અને આ બધી સંસ્કૃતિઓ મૂળભૂત રીતે અલગ છે.
હા, ભાષા, ધર્મ, ઇતિહાસ, રીતરિવાજ, સંસ્થાઓ, બધામાં ઊંડા તફાવતો છે.
અને પેલો મુદ્દો પણ મહત્વનો હતો ને, આધુનિકીકરણ અને પશ્ચિમીકરણ વચ્ચેનો ભેદ.
હા, ખૂબ જ મહત્વનો મુદ્દો. હન્ટિંગ્ટને ભારપૂર્વક કહ્યું કે જુઓ, દેશો આધુનિક બની રહ્યા છે, ટેકનોલોજી અપનાવે છે, અર્થતંત્ર સુધારે છે.
હા,
પણ એનો મતલબ એ નથી કે તેઓ પશ્ચિમી બની રહ્યા છે, પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી રહ્યા છે. ઉલટું થઈ રહ્યું છે ઘણી જગ્યાએ.
ઉલટું કઈ રીતે?
એટલે કે ઘણા બિન પશ્ચિમી સમાજો આધુનિક બનવાની સાથે સાથે પોતાની મૂળ સાંસ્કૃતિક ઓળખ, પોતાના મૂલ્યો પર વધુ ભાર મૂકી રહ્યા છે. આને એમણે ઇન્ડિજિનાઇઝેશન કહ્યું.
ઇન્ડિજિનાઇઝેશન એટલે કે સ્વદેશીકરણ જેવું.
હા, કંઈક એવું. એટલે કે આધુનિક થવું એટલે પશ્ચિમી થવું, આ સમીકરણ ખોટું છે. એમ એમણે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો.
અચ્છા, તો હવે થોડા ઊંડાણમાં જઈએ. આટલું મોટું પુસ્તક છે, આપણે એના દરેક ભાગ પર તો નહીં જઈ શકીએ, પણ એના મુખ્ય તર્ક અને પ્રવાહોને સમજવાનો પ્રયાસ કરીએ. પહેલો સવાલ, શીત યુદ્ધ પછી અચાનક આ સંસ્કૃતિ આટલી બધી મહત્વની કેમ બની ગઈ એમના મતે?
સારો સવાલ છે. જુઓ, હન્ટિંગ્ટન એમ સમજાવે છે કે શીત યુદ્ધ વખતે દુનિયા સ્પષ્ટ રીતે બે ભાગમાં વહેંચાયેલી હતી, અમેરિકા અને સોવિયત યુનિયન.
હા, બે મહાસત્તા.
બરાબર. અને મોટાભાગના દેશો આ બેમાંથી એક છાવણીમાં હતા. સંઘર્ષો પણ આ બે વિચારધારાઓની આસપાસ જ થતા હતા. પણ જ્યારે સોવિયત યુનિયનનું પતન થયું
ત્યારે વૈચારિક પડદો હટી ગયો.
બરાબર. અને પછી લોકોની જે મૂળ ઓળખ હતી, એમની સંસ્કૃતિ, એમનો ધર્મ, એમની ભાષા, ઇતિહાસ, એ બધું વધારે મહત્વનું બની ગયું. લોકો પોતાની ઓળખ તરફ પાછા વળ્યા.
અને ગ્લોબલાઇઝેશનનો પણ આમાં ફાળો હશે ને? દુનિયા નાની થતી ગઈ તેમ તફાવતો વધુ દેખાવા લાગ્યા.
ચોક્કસ. જેમ જેમ લોકોનો સંપર્ક વધ્યો તેમ તેમ આપણે અને તેઓ વચ્ચેના સાંસ્કૃતિક તફાવતો વધુ સ્પષ્ટ થયા અને એનાથી ઓળખ વધુ મજબૂત બની.
એટલે કે જૂની દુશ્મની ગઈ અને લોકો આપણે કોણ છીએ એ સવાલ પર પાછા આવ્યા અને જવાબ મળ્યો, આપણે આપણી સંસ્કૃતિના છીએ.
હા, કંઈક અંશે એવું જ. અને આની સાથે સાથે દુનિયામાં શક્તિનું સંતુલન પણ બદલાયું. હન્ટિંગ્ટન બે બાબતો પર ભાર મૂકે છે. એક, પશ્ચિમનું સાપેક્ષ પતન,
રિલેટિવ ડિક્લાઇન ઓફ ધ વેસ્ટ.
એટલે પશ્ચિમની તાકાત ઘટી રહી છે. હા, સાપેક્ષ રીતે. વસ્તી, અર્થતંત્ર, લશ્કરી શક્તિ, આ બધામાં પશ્ચિમનો હિસ્સો ઘટી રહ્યો છે. અને બીજું, બાકીનાનો ઉદય, રાઇઝ ઓફ ધ રેસ્ટ.
એટલે કે બીજી સંસ્કૃતિઓ આગળ આવી રહી છે.
બરાબર. ખાસ કરીને ચીન, એટલે કે કન્ફ્યુશિયન અથવા સિનિક સંસ્કૃતિ અને ઇસ્લામિક જગત, આ સંસ્કૃતિઓ વધુ શક્તિશાળી બની રહી છે અને પોતાના સ્થાનનો દાવો કરી રહી છે.
આમાં ધર્મનો પાછો ઉદય થયો એ વાત પણ મહત્વની છે નહીં? આપણે તો સેક્યુલરાઇઝેશનની વાતો સાંભળતા હતા.
ચોક્કસ. એ પણ એક મોટો મુદ્દો છે. હન્ટિંગ્ટન કહે છે કે દુનિયાભરમાં ધાર્મિક ઓળખ વધુ મજબૂત થઈ રહી છે. ઇસ્લામિક પુનરુત્થાન જુઓ, ભારતમાં હિન્દુત્વનું રાજકારણ જુઓ, કે પછી બીજા ધર્મોમાં પણ પરંપરાગત મૂલ્યો પર ભાર વધી રહ્યો છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પુનરુત્થાન લોકોની ઓળખ અને રાજકારણનું મુખ્ય આધાર બની રહ્યું છે.
અને આ જે નવી દુનિયા બની રહી છે એને સમજાવવા માટે અમને કેટલાક નવા ખ્યાલો આપ્યા, જેમ કે કોર સ્ટેટ્સ. એ શું છે?
કોર સ્ટેટ એટલે દરેક મુખ્ય સંસ્કૃતિનું નેતૃત્વ કરતો સૌથી શક્તિશાળી દેશ. જેમ કે પશ્ચિમી સંસ્કૃતિ માટે અમેરિકા, ઓર્થોડોક્સ માટે રશિયા, સિનિક એટલે કે ચીની સંસ્કૃતિ માટે ચીન, હિન્દુ સંસ્કૃતિ માટે ભારત.
ઓકે.
હા, હન્ટિંગ્ટન માને છે કે ભવિષ્યનું આંતરરાષ્ટ્રીય રાજકારણ આ કોર સ્ટેટ્સની આસપાસ જ ગોઠવાશે. દેશો પોતાના કોર સ્ટેટ તરફ જોશે.
અને પેલું કિન કન્ટ્રી સિન્ડ્રોમ, એ શું હતું?
કિન કન્ટ્રી સિન્ડ્રોમ એટલે જ્યારે બે અલગ અલગ સંસ્કૃતિના દેશો વચ્ચે ઝઘડો થાય ત્યારે દરેક દેશને પોતપોતાની સંસ્કૃતિના બીજા દેશો તરફથી ટેકો મળે, સગાવાત જેવો પણ સંસ્કૃતિના આધારે.
કોઈ ઉદાહરણ?
જેમ કે બોસ્નિયાનું યુદ્ધ થયું ને 90ના દાયકામાં, ત્યારે મુસ્લિમ દેશોએ બોસ્નિયન મુસ્લિમોને ટેકો આપ્યો, જ્યારે પશ્ચિમી દેશો, ખાસ કરીને જર્મની, ક્રોએશિયાની પડખે ઊભા રહ્યા અને રશિયા સર્બિયાની, કારણ કે એમના સાંસ્કૃતિક જોડાણો હતા.
સમજાયો. અને કેટલાક દેશો એવા પણ છે જે બે સંસ્કૃતિઓ વચ્ચે અટવાયેલા છે, ટોન કન્ટ્રીઝ.
હા, ફાટેલા દેશો કહી શકાય. જેમ કે તુર્કી, એ યુરોપનો ભાગ બનવા માંગે છે, પશ્ચિમી બનવા પ્રયત્ન કરે છે, પણ એની ઇસ્લામિક અને મધ્ય એશિયાઈ ઓળખ પણ ખૂબ મજબૂત છે. એટલે એ હંમેશા ખેંચતાણના રહે છે. રશિયા પણ એવું જ છે, સ્લેવિક ઓર્થોડોક્સ સંસ્કૃતિનું કોર સ્ટેટ, પણ પશ્ચિમ સાથેનો એનો સંબંધ હંમેશા પ્રેમ અને નફરત જેવો રહ્યો છે. આવા દેશો અંદરથી વિભાજિત હોય છે.
આ બધું સાંભળીને લાગે છે કે સૌથી ચિંતાજનક બાબત પેલી ફોલ્ટ લાઇન કોન્ફ્લિક્ટ્સ હશે, જે સંસ્કૃતિઓની સરહદો પર થાય છે.
બિલકુલ. હન્ટિંગ્ટનની આ મુખ્ય ચેતવણી હતી કે આ ફોલ્ટ લાઇન્સ, જ્યાં બે સંસ્કૃતિઓ મળે છે અથવા ટકરાય છે, ત્યાં થતા સંઘર્ષો સૌથી વધુ તીવ્ર, લાંબા અને ઉકેલવા મુશ્કેલ હશે.
કેમ?
કારણ કે આ લડાઈઓ ખાલી જમીન કે પૈસા માટે નથી હોતી, આ ઓળખ માટે હોય છે. અમે કોણ છીએ, અમારી જીવનશૈલી શું છે, અમારા મૂલ્યો શું છે, આ બધા સવાલો સંકળાયેલા હોય છે.
એટલે સમાધાન બહુ અઘરું.
હા, ઉનાળો ઘણા છે. બાલ્કન્સમાં જે ખાયું, કાકેશસ પ્રદેશમાં જુઓ, આપણી પોતાની સરહદ ભારત પાકિસ્તાન, દક્ષિણ ચીન સમુદ્રમાં ચીન અને પશ્ચિમી દેશો વચ્ચેનો તણાવ, આ બધા ફોલ્ટલાઇન સંઘર્ષો છે. અહીં જ પેલી પશ્ચિમ વિરુદ્ધ બાકીના ધ વેસ્ટ વર્સિસ ધ રેસ્ટની ગતિશીલતા સ્પષ્ટ દેખાય છે.
એમણે ચીન અને ઇસ્લામિક જગત વચ્ચે કોઈક પ્રકારના જોડાણની પણ વાત કરી હતી, ખરું ને? પશ્ચિમને બેલેન્સ કરવા માટે.
હા, એ સિનિક ઇસ્લામિક કનેક્શન, જો કે એ કેટલું મજબૂત છે એ ડિબેટેબલ છે, પણ એમનો તર્ક એ હતો કે જે સંસ્કૃતિઓ પશ્ચિમને પોતાના હરીફ તરીકે જુએ છે તેઓ કદાચ અમુક મુદ્દાઓ પર ભેગા થઈ શકે છે.
કયા મુદ્દા ઉપર?
જેમ કે શસ્ત્રોનો ફેલાવો હોય, પશ્ચિમી દેશો દ્વારા માનવ અધિકારો કે લોકશાહીના નામે થતી દખલગીરી હોય, ઇમિગ્રેશનના નિયમો હોય, આવા ઘણા મુદ્દાઓ સંસ્કૃતિઓ વચ્ચે તણાવ ઊભો કરી શકે છે.
તો આટલી જટિલ પરિસ્થિતિમાં હન્ટિંગ્ટન કોઈ રસ્તો બતાવે છે? ભવિષ્ય માટે કોઈ સલાહ આપે છે, ખાસ કરીને પશ્ચિમને?
હા, એમની સલાહ ખાસ કરીને પશ્ચિમ માટે થોડી કડવી લાગે એવી છે, પણ વાસ્તવિક છે. એમણે કહ્યું કે પશ્ચિમે સૌથી પહેલાં તો એ બ્રહ્મમાંથી બહાર આવવું પડશે કે એની સંસ્કૃતિ, એના મૂલ્યો, જેમ કે લોકશાહી, વ્યક્તિવાદ, માનવ અધિકારો, આ બધું સાર્વત્રિક છે,
એટલે કે બધા માટે શ્રેષ્ઠ છે એવું માનવાનું બંધ કરવું.
બરાબર. અને એને બીજા પર લાદવાનો પ્રયાસ બંધ કરવો જોઈએ, કારણ કે એનાથી ફાયદો નથી થતો, ઉલટાનું રિએક્શન આવે છે, સંઘર્ષ વધે છે.
તો પછી શું કરવું જોઈએ? જીવો અને જીવવાદીઓ જેવી નીતિ?
કંઈક અંશે એમ કહી શકાય. એમણે કહ્યું કે પશ્ચિમે બીજી સંસ્કૃતિઓ સાથે સહ અસ્તિત્વ કેળવતા શીખવું પડશે, એમને સમજવી પડશે, એમના દ્રષ્ટિકોણનો આદર કરવો પડશે.
અને સંઘર્ષો ટાળવા માટે કોઈ સૂચન?
હા, એમણે બે નિયમો આપ્યા. એક અબસ્ટેનિંગ રૂલ, એટલે કે કોર સ્ટેટ્સે બીજી સંસ્કૃતિના આંતરિક મામલામાં કે સંઘર્ષોમાં માથું ન મારવું જોઈએ, દખલ ન કરવી જોઈએ. અને બીજો જોઈન્ટ મીડિયેશન રૂલ, એટલે કે જ્યારે બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે ફોલ્ટ લાઇન પર સંઘર્ષ થાય ત્યારે બંને સંસ્કૃતિના કોર સ્ટેટ્સે સાથે મળીને એને શાંત પાડવાનો, મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરવો જોઈએ.
અને પશ્ચિમ માટે બીજી કોઈ સલાહ?
છેલ્લે એમણે પશ્ચિમને કહ્યું કે બીજા પર ધ્યાન આપવાને બદલે પોતાની સાંસ્કૃતિક ઓળખને ફરીથી મજબૂત કરવા પર, એને ટકાવી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
વાહ, આ ખરેખર એક બહુ વ્યાપક અને કહેવાય કે વિચારવા જેવો દ્રષ્ટિકોણ છે. જો આપણે આ પુસ્તકમાંથી જે મુખ્ય સંદેશાઓ કે થીમ્સ નીકળે છે એને ટૂંકમાં તારવવા હોય તો શું કહી શકીએ?
હા, મને લાગે છે કે કેટલાક મુદ્દાઓ બહુ સ્પષ્ટ છે. પહેલું અને કદાચ સૌથી અગત્યનું, સંસ્કૃતિ હવે કેન્દ્રમાં છે. વૈશ્વિક રાજકારણ હોય કે આંતરરાષ્ટ્રીય સંબંધો, સંસ્કૃતિ એને ચલાવનારું મુખ્ય બળ બની ગઈ છે, વિચારધારા કે અર્થતંત્ર કરતાં પણ વધુ.
બરાબર. બીજું, તમે કહ્યું એમ પશ્ચિમનો જે એક સમયનો દબદબો હતો એ હવે ઘટી રહ્યો છે સાપેક્ષ રીતે, અને બીજી સંસ્કૃતિઓ, ખાસ કરીને ચીન અને ઇસ્લામિક જગત, એમનો પ્રભાવ વધી રહ્યો છે. આ રાઇઝ ઓફ ધ રેસ્ટવાળી વાત.
ત્રીજું, આપણે ગમે તેટલા આધુનિક થઈએ પણ ધર્મ અને પરંપરાગત ઓળખનું મહત્ત્વ ઘટવાને બદલે વધી રહ્યું છે. દુનિયાભરમાં આ દેખાય છે, એ લોકો માટે ખૂબ અગત્યનું છે.
ચોથું, દુનિયા હવે કોર સ્ટેટ્સની આસપાસ ગોઠવાઈ રહી છે. દરેક સંસ્કૃતિ પોતાના નેતા દેશ તરફ જોઈ રહી છે. આપણે ભારતની વાત કરીએ તો ભારત હિન્દુ સંસ્કૃતિના કોર સ્ટેટ તરીકેની પોતાની ભૂમિકા પર વધુ ભાર મૂકી રહ્યો હોય એવું લાગે છે.
પાંચમું, પેલી ફોલ્ટ લાઇન કોન્ફ્લિક્ટ્સ, એટલે કે સંસ્કૃતિઓની સરહદો પર થતા સંઘર્ષો, આ ભવિષ્યમાં અસ્થિરતા અને હિંસાનો મોટો સ્ત્રોત બની શકે છે. ભારત પાકિસ્તાન સંબંધો આનું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં સંસ્કૃતિ અને ધર્મ સંઘર્ષના મૂળમાં છે.
છઠ્ઠું, કોઈ એક સંસ્કૃતિ સાર્વત્રિક નથી. પશ્ચિમી મૂલ્યો સારા હશે પણ એ પશ્ચિમના છે, એ બધા પર લાગુ ન પડે, એ લાદવાનો પ્રયાસ નકામો છે અને કદાચ નુકસાનકારક પણ.
અને છેલ્લે સાતમું, આ બધી પરિસ્થિતિ જોતા એક જ રસ્તો છે, સંસ્કૃતિઓ વચ્ચે સમજણ, સહિષ્ણુતા અને સહ અસ્તિત્વ. જો આપણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા જોઈતી હોય તો આ અનિવાર્ય છે, પરસ્પર આદર રાખવો પડશે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે ને કે જે ખરેખર યાદ રહી જાય, એકદમ ધારદાર. આપણે એવા કેટલાક વિચારો પર વાત કરીએ?
હા, ચોક્કસ. જેમ કે એમનો જે મૂળભૂત તર્ક છે તે જ, આ નવી દુનિયામાં સંઘર્ષનો મૂળભૂત સ્ત્રોત વિચારધારા કે અર્થતંત્ર નહીં પણ સંસ્કૃતિ હશે. આ એક જ વાક્યમાં આખી થિયરી આવી જાય છે.
અને પેલો પશ્ચિમી વર્ચસ્વ પરનો કટાક્ષ પણ જબરદસ્ત છે. પશ્ચિમે દુનિયા તેના વિચારો કે મૂલ્યોની શ્રેષ્ઠતાથી નથી જીતી, પણ સંગઠિત હિંસાના ઉપયોગમાં તેની શ્રેષ્ઠતા દ્વારા જીતી છે. આ સાંભળીને થોડો આંચકો લાગે, પણ વિચારવા જેવું તો છે જ.
હા, બિલકુલ. અને ભવિષ્ય માટેની એમની જે ચેતવણી છે એ પણ જુઓ. ભવિષ્યના ખતરનાક સંઘર્ષો પશ્ચિમી ઘમંડ, ઇસ્લામિક અસહિષ્ણુતા અને ચીની આક્રમકતાની આંતરક્રિયામાંથી ઉદ્ભવશે. આ ત્રણ પરિબળો ગણાવ્યા છે એમણે. આજે પણ આ કેટલું સાચું લાગે છે, નહીં?
ખરેખર. અને આધુનિકીકરણ વિશેનો એમનો મુદ્દો ફરી યાદ કરવા જેવો છે. આધુનિકીકરણ પશ્ચિમીકરણથી અલગ છે અને તે કોઈ સાર્વત્રિક સંસ્કૃતિ નથી બનાવી રહ્યું, પણ વિવિધ સંસ્કૃતિઓની દુનિયા બનાવી રહ્યું છે.
અને લોકશાહી વિશેનો એમનો જે વિચાર છે, જે ઘણાને કદાચ પસંદ ના આવે, લોકશાહી પશ્ચિમમાં ઉદ્ભવી, બિન પશ્ચિમી સમાજોમાં તે મોટે ભાગે પશ્ચિમી વસાહતવાદ અથવા બહારથી લાદવામાં આવેલી વ્યવસ્થાનું પરિણામ છે. આ વાત લોકશાહીના સાર્વત્રિક પ્રચારના વિચાર પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે.
આ બધા વિચારો આપણને દુનિયાને એક જુદી જ રીતે જોવા માટે મજબૂર કરે છે. પણ સવાલ એ થાય કે આ બધું જાણ્યા પછી અને વ્યવહારમાં શું ઉપયોગ, વાસ્તવિક જીવનમાં આ કેવી રીતે કામ લાગે?
મને લાગે છે કે આ પુસ્તકના વિચારો ઘણા સ્તરે ઉપયોગી છે. દાખલા તરીકે વિદેશ નીતિ જે લોકો ઘડે છે, મુત્સદ્ધિઓ છે એમના માટે, કોઈ પણ દેશ સાથે સંબંધો વિકસાવતી વખતે કે કોઈ સંઘર્ષ ઉકેલતી વખતે ખાલી રાજનીતિક કે આર્થિક પાસા નહીં, પણ સાંસ્કૃતિક પરિબળોને સમજવા ખૂબ જરૂરી બની જાય છે.
જેમ કે યુક્રેન યુદ્ધ.
હા, એને ખાલી રશિયાના વિસ્તારવાદ તરીકે જોવાને બદલે સ્લાવિક ઓર્થોડોક્સ અને પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચેનો જે જૂનો સંઘર્ષ છે એ દ્રષ્ટિએ પણ જોવું પડે.
અને વેપાર ધંધા માટે?
ચોક્કસ. કોઈ મલ્ટીનેશનલ કંપની જ્યારે બીજા દેશમાં જાય ત્યારે ત્યાંની સંસ્કૃતિ, લોકોની માન્યતાઓ, કામ કરવાની રીત, આ બધું સમજવું પડે. મિડલ ઇસ્ટમાં વેપાર કરવો હોય તો ઇસ્લામિક નિયમો જાણવા પડે. ચીનમાં ગ્વાંગસી એટલે કે સંબંધોનું જે નેટવર્ક છે એ સમજવું પડે. એના વગર સફળતા ન મળે.
સાચી વાત છે.
એ જ રીતે જે આંતરરાષ્ટ્રીય વિકાસ અને સહાયનું કામ કરે છે, એજન્સીઓ છે, એમને પણ પશ્ચિમી મોડલ બધે ચલાવવાને બદલે સ્થાનિક સંસ્કૃતિ શું છે, તેના લોકોને શું જોઈએ છે એ પ્રમાણે કામ કરવું જોઈએ.
અને ઇમિગ્રેશન નીતિઓ ઘડતી વખતે પણ આ સમજ જરૂરી બને. જે લોકો બહારથી આવે છે એમની સંસ્કૃતિ અને યજમાન દેશની સંસ્કૃતિ વચ્ચે સંવાદ અને સમજણ કેવી રીતે કેળવાય એ જોવું પડે.
અને સાવ વ્યક્તિગત સ્તરે પણ આપણી આસપાસ, આપણા શહેરમાં, આપણા દેશમાં કેટલી બધી અલગ અલગ સંસ્કૃતિના લોકો રહે છે.
હા,
એમની સાથે વધુ સારી રીતે રહેવા માટે એમના તહેવારો, એમના રીત રિવાજો, એમની માન્યતાઓ સમજવાનો પ્રયત્ન કરીએ, એમને આદર આપીએ તો સંબંધો સુધરે.
આ પુસ્તકમાંથી તમને વ્યક્તિગત રીતે શું શીખવા મળ્યું? કોઈ એવી વાત જેણે તમને આશ્ચર્ય પમાડ્યા હોય?
મને લાગે છે કે સૌથી મોટો ખ્યાલ એ આવ્યો કે આપણે કેટલી સહેલાઈથી પશ્ચિમી વિચારોને સાર્વત્રિક કે નોર્મલ માની લઈએ છીએ, પણ સાર્વત્રિકતાનો દાવો પોતે જ એક ચોક્કસ સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ છે. એ સમજવું મારા માટે બહુ આંખ ઉગાડનારું હતું. અને બીજું, સાંસ્કૃતિક ઓળખ ખરેખર કેટલી ઊંડી અને શક્તિશાળી હોય છે એનો અંદાજ આવ્યો.
મારા માટે જે મુખ્ય શીખ રહી તે એ કે આધુનિક બનવા માટે આપણે પશ્ચિમી જ બનવું પડે એ જરૂરી નથી. આપણે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા જાળવી રાખીને પણ વિકાસ કરી શકીએ છીએ. આ બંને સાથે ચાલી શકે છે. અને બીજું, ભવિષ્યમાં જો શાંતિથી રહેવું હોય તો આ સંસ્કૃતિઓ વચ્ચે સંઘર્ષ નહીં પણ સંવાદ અને સહ અસ્તિત્વનો માર્ગ શોધવો જ પડશે, ભલે એ ગમે તેટલો મુશ્કેલ લાગે.
સાચી વાત છે. અને એ પણ યાદ રાખવું જોઈએ કે આ પુસ્તક ખૂબ વિવાદાસ્પદ રહ્યું છે. એની ઘણી ટીકાઓ થઈ છે.
હા, એ તો છે જ.
કેટલાક કહે છે કે હન્ટિંગ્ટને સંસ્કૃતિઓને બહુ સરળ રીતે કાળા ધોળામાં વહેંચી દીધી છે. કેટલાક માને છે કે આ પુસ્તક સંઘર્ષને જાણે અનિવાર્ય ગણાવીને પ્રોત્સાહન આપે છે. પણ આ બધી ટીકાઓ છતાં એક વાત નક્કી છે કે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સંસ્કૃતિના મહત્વ પર જે રીતે હન્ટિંગ્ટને ધ્યાન દોર્યું એ પહેલાં ભાગ્યે જ કોઈએ કર્યું હતું. એમના કારણે આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો. એમના વગર આખી ચર્ચા અધૂરી ગણાય.
તો અંતે શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે વાત પૂરી કરીએ. આપણા પોતાના સમાજમાં, ગુજરાતમાં, ભારતમાં, આપણા રોજબરોજના જીવનમાં, આપણા રાજકારણમાં આ જે અલગ અલગ સાંસ્કૃતિક ઓળખ છે, ધાર્મિક હોય, ભાષાકીય હોય, પ્રાદેશિક હોય, એ કેવી ભૂમિકા ભજવી રહી છે, શું આપણે એકબીજાને સમજીને સાથે રહેવા તરફ જઈ રહ્યા છીએ કે પછી સંઘર્ષ અને વિભાજન તરફ? વિચારવા જેવો સવાલ છે, નહીં?
ચોક્કસપણે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.